તારીખ 19-10-1997 ડાયરીના બોલ નંબર 410 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
124 સૂચિત કરનારા પરિણામો છે. આપણે આત્મજાગૃતિમાં આવી ગયા છે, લગભગ 26 પરિણામો લીધા છે જે દર્શનોને પ્રદર્શિત કરે છે. અનાત્મ પદાર્થમાં આત્મબુદ્ધિ, અનાત્મ પદાર્થમાં આત્માને છોડીને બધા અનાત્મા છે એમાં આત્મબુદ્ધિ, ખાસ કરીને તો પ્રારબ્ધના કારણે જે સંયોગો છે સચેત અચેત બંને, એ બધા અનાત્મીય પદાર્થમાં પોતાપણાની બુદ્ધિ, રાગાદિમાં કરતા બુદ્ધિ અથવા રાગાદિમાં સુખ બુદ્ધિ, જ્ઞેય તત્વોમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ, રાગ લેવો છે, રાગ મેં કર્યો એવો જે અનુભવ એ કરતા બુદ્ધિ છે, કામ કરવાનો રાગ મેં કર્યો, કેમ કે હું જ્ઞાન નો કરતા છું રાગ નો નહી. મને થયા, મારા માં થયા, મેં કર્યા, બીજું એક કોઈ પણ રાગ સુવાય, કોઈ વાર અશુભ રાગ પણ સારો લાગે, કોઈ વાર શુભ રાગ સારો લાગે, બે લાગે કોઈ ને કોઈ પ્રકારનો. એમાં જે સુખ બુદ્ધિ છે એ દર્શન મોને સૂચવે છે. પરિભ્રમણની ચિંતા છે એમાં મારું પરિભ્રમણ કેમ થઈ રહ્યું છે એમ મુદ્દો છે. હું કહું કેટલાય પ્રકારે અત્યાર સુધીમાં ધર્મ સાધન મેં કર્યા છતાં મારું પરિભ્રમણ કેમ મળતું નથી, કેમ ચાલુ રહ્યું છે, શું કારણ છે, એવી જે ચિંતા શું પરિભ્રમણ કેમ મળતું નથી એ પ્રકારની ચિંતા છે એમાં મુખ્યપણે. પછી પોતે અંદર શોધે છે ત્યારે એને એના અનેક અર્થો સમજાય છે કે આથી મને મારું પરિભ્રમણ થયું છે, એ આ બધા પરિણામો પછી આ બધા દર્શનોના છે, આ બધા દેખાય છે, એ બધા આ બધા પરિભ્રમણના કારણો છે. અનાત્મ પદાર્થમાં આત્મબુદ્ધિ પરિભ્રમણનું કારણ છે, રાગાદિની કરતા બુદ્ધિ પરિભ્રમણનું કારણ છે, એમાં સુખ બુદ્ધિ પરિભ્રમણનું કારણ છે. પછી પોતાના પરિણામથી પોતાને સમજાય છે એટલે ભાષે છે, એ સ્ટેજનું ભાવ ભાષણ છે. અવલોકન ના સમયે પાતળું પડતું 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 જાય જ્ઞાન દશામાં, અવલોકન માં પાતળું પડે એટલે અવલોકનના સ્ટેજે એનો ઓપરેશન ચાલે છે. પરિભ્રમણ થાય છે આ પ્રકારના, મારા પરિભ્રમણ થી મને પરિણામ થી મને પરિભ્રમણ થાય છે એમ ભાસવું જોઈએ. શું છેલ્લો ભાવ આવે છે એ આભાસ છે ખાલી, પણ એને ખ્યાલ છે કે આભાસ છે. ખ્યાતવ દશામાં તો સાચું જ સુખ લાગે છે, ઓલો આભાસ ને સમજે છે જેને જ્ઞાન છે.
આશક્તિ
ના ચારિત્ર મૂળ ના પરિણામ થાય છે કે નહીં તો એ આભાસ છે એમ ખ્યાલ આવે. આભાસ એટલે શું? ખોટો પાસ. આભાસ એટલે ખોટો પાસ છે એમ જ્ઞાનમાં સ્પષ્ટ હોય છે. અસ્થિરતાને લઈને એટલો પ્રકાર ઉભો થાય છે. પછી જ્ઞેય તત્વોમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ, બધા પદાર્થો જ્ઞેય છે એમાં કોઈ ઇષ્ટ દેખાય છે કોઈ અનિષ્ટ દેખાય છે એ જીવની ભૂલ છે, ભ્રાંતિ છે. ભ્રાંતિ ને લઈને એમ થાય છે. પર સત્તામાં અને રાગમાં એકત્વ બુદ્ધિ, રાગ પણ પર સત્તા છે અને બીજા પદાર્થો પણ પર સત્તા છે એમાં એકત્વ બુદ્ધિ, એક તન્મય પણ થઈ જવું. પછી પરની મુખ્યતા થવી, સ્વની મુખ્યતા ચૂકીને, એ પણ દર્શન મોને કારણે છે. વિભાવની રુચિ, સ્વભાવની રુચિ દર્શન મોને ગાળે છે. વિભાવની રુચિ દર્શન મોને તીવ્ર કરે છે. દુઃખમાં સુખની પ્રતીતિ, તમામ પરિણામો શુભાશુભ બધા દુઃખરૂપ છે. કેટલાકમાં સુખનો વિશ્વાસ હોય છે એ પ્રતીતિ માનેલી છે, વિશ્વાસ એ પણ દર્શનોને સૂચવે છે. ભાવોમાં દુઃખ લાગવાનું શરૂ થાય તો ત્યાં અભિપ્રાય બદલવાની પ્રક્રિયા ચાલુ થઈ, એ ઓપરેશન ચાલુ કર્યું એને, એ અભિપ્રાય બદલશે અને એ પણ અવલોકન ના સ્ટેજ માં જ બને. અવલોકન નથી તો પછીથી થાય તો બહુ થી ફાયદો નથી થતો, પછીથી બહુ ફાયદો નથી થતો. રિપીટેડલી થઈ જશે જ્યાં સુધી અભિપ્રાય ઉભો છે ત્યાં સુધી. આર્તી ધ્યાન ના પરિણામ થતા સુખ માને છે, ખાવામાં પીવામાં દુઃખના જ પરિણામ છે ને. સુખ ક્યાં હતું એમાં? એમાં વિશ્વાસ છે ના મને આનાથી સુખ છે, એ પ્રતીતિ એ દર્શન મોહ ને સૂચવે છે. પ્રતિકૂળતા ખરેખર છે, એ તો કલ્પના છે.
પણ ત્યાં અભિપ્રાય એવો હોય છે કે ભાઈ પરાધીનતા ને સ્વાધીનતા નો, કે જ્યાં પરાધીનતા છે ત્યાં દુઃખ જેવો ફીલ થાય,
પરાધીનતા તો શું છે? પૂર્વ પ્રારબ્ધ ની પરિસ્થિતિ છે, એમાં પછી દુઃખ મનાવવાનું ક્યાં કારણ રહ્યું? અંદર તો આત્મા પરિણામ કરવા માટે તો સ્વતંત્ર છે, એમાં ક્યાં પરાધીન છે? પોતાના પરિણામો માટે થોડો પરાધીન છે, બાહ્ય પરિસ્થિતિ તો પ્રારબ્ધ અનુસાર છે. અનુકૂળતા પ્રતિકૂળતા ની કલ્પના છોડી દે છે,
સ્વાધીન રહેવું એવી
કલ્પના છે, પરાધીન રહેવું છે. સ્વાધીન કે પરાધીન તો પ્રારબ્ધ પ્રમાણે જ રહેવાનું બનશે. આપણે અંદર નું કામ કરવાનું છે, બાર માં ગમે તેમ હોય નહીં, વાંધો વાંધો નહીં, જેમ હોય એમ એની અમે નારાજ નહીં થવાનું. ઉદય થી નારાજ નહીં થવાનો. પછી કૃતકારિત કુદેવાદી ની શ્રદ્ધા, કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્ર એની શ્રદ્ધા, કૃતકારિત અનુમોદનાથી કરવી પણ નહીં, કરાવવી પણ નહીં, કોઈ કરતા વિને અનુમોદવું નહીં. હમણાં એક પ્રશ્ન બન્યો હતો, કેવી રીતે ભૂલ થાય છે? દેવચંદભાઈ મદુરાઈ ગયા હતા પર્યુષણ ની અંદર સ્વાધ્યાય આપવા, ત્યાં કોઈ કચ્છી લોકોની વસ્તી હશે અને હૈદરાબાદ આવેલા એ લોકો, થોડો પરિચય થયેલો એટલે આમંત્રણ આપેલો. ત્યાં એમને કોઈ માણસ બુદ્ધિવાળો હતો, છેલ્લા 20 વર્ષથી સત્ય શું છે એ શોધવા પાછળ બહુ મહેનત કરતા હતા, ઘણું વાંચ્યું, ઘણાને મળ્યા, એવી રીતે એને ખૂબ પરિશ્રમ લીધેલો માણસ, બુદ્ધિવાળો ને મહેનત ઉભે. પછી એને રમણ મહર્ષિના નું પુસ્તક આપેલું, જો બહુ સારું અધ્યાત્મ છે એની અંદર, વાંચ્યું એમને ગમ્યું. પછી જે કૃષ્ણમૂર્તિ કરીને દક્ષિણમાં થઈ ગયા, એને ફિલોસોફી પણ, અધ્યાત્મિક ફિલોસોફી ઘણી છે, એની સંબંધી પણ થોડીક એને જાણકારી મળી, તે ફિલોસોફીનો પણ ખ્યાલ આવ્યો, એ પણ એમને ગઈ. એમણે કલકત્તા આવ્યા હતા તો પુસ્તક લઈને આવેલા, ઓલા ભાઈનો પરિચય પણ લઈને આવેલા, એને પોતે પછી 20 વર્ષમાં કેવું કેવું સંશોધન કર્યું, ક્યાં ક્યાં ફેર્યો, ક્યાં ક્યાં ગ્રંથો વાંચ્યા, કેટલી મહેનત કરી, શું કેટલી રિસર્ચ કર્યું એને સત્યને શોધવા માટે, એ બધું એને પ્રિન્ટ છપાવેલું ચોપાનિયા જેવું વિસ્તારથી. જરા પુસ્તક લાવેલા, પુસ્તક લાવીને મને બતાવ્યું, મને કહા બ્રહ્મણ મહર્ષિનું પુસ્તક છે, આપણા જેવી જ બધી વાત છે અધ્યાત્મની. આપણા જેવી વાત વેદાંતની અંદર છે, ગીતામાં છે, જુદા જુદા મતોમાં થોડી થોડી વાતો આપણા જેવી છે. એથી શું થઈ ગયું? સાંગોપાંગ આપણા આપણા જેવું તો હોય નહીં, થોડુંક આપણા જેવું હોય, એથી શું થઈ ગયું? પછી એ પ્રશ્ન મેં મૂક્યો કે એ લોકો તો ખૂબ બુદ્ધિશાળી હતા, અન્ય મતોનું વાંચન કરેલું, તો પછી જૈનના જે સર્વજ્ઞ છે એ તો પરિપૂર્ણ નિર્દોષ છે, ત્યાં તો કોઈને દલીલ કરવાની જગ્યાએ નથી કે આમ કેમ તમારા ભગવાનમાં આમ કેમ, કોઈ સ્કોપ નથી એવા પરમાત્માને દેવ તરીકે એમણે કેમ સ્વીકાર્યા નહીં? જો એ અધ્યાત્મતા અને નિર્દોષતા પ્રત્યે જવાના હેતુથી એમનો ઉપદેશ હોય કે શાસ્ત્ર લખેલું હોય તો આ વાતનો અસ્વીકાર કેમ? વાંચવાની જરૂર નથી કીધો, આટલું આપણને ખ્યાલમાં આવવું જોઈએ. થોડોક મહિમા લઈને આવેલા, પણ મહિમા લઈને આવેલા એમાં શું થયું? અનુમોદના થઈ ગઈ.
મહિમા સાંભળવામાં પણ
સાંભળવામાં રસ આવે તો અનુભૂત ના થઈ
જાય.
રસ હોય તો પછી ઓલા ભાઈ નું ચોપાની વાંચ્યું, ચોપાની એટલે 4-5 પેજ માં બધું લખાણ હતું, ઝડપથી નજર ફેરવતો હતો. એમાં 1-2-3-4 પેરેગ્રાફ ના નંબર આપ્યા હતા, એમાં સીધો 10મા પેરેગ્રાફ ઉપર એમણે લખ્યું કે આ બધું વાંચતા વિચારતા શ્રીમદ રાજચંદ્ર નું સાહિત્ય પણ મેં વાંચ્યું, પણ મને તેમાં પણ કઈ સત્ય મળ્યું નહીં. એટલે મેં કીધું ભાઈ, આ ભાઈની બુદ્ધિ ઉપર આપણે ચોકડી મૂકી, એને શ્રીમદજી ના વચનો માંથી કઈ ન મળ્યું હોય તો આ ગમે એટલા બુદ્ધિ વાળા હોય તો આપણા માટે એની બુદ્ધિ ની કોઈ વેલ્યુ નથી. એવું થઈ જાય છે, આમ સિદ્ધિ કુદેવાદી ની શ્રદ્ધા ન થાય તો આવી રીતે કોઈ સંગ થઈ જાય. અભિપ્રાય થયો, અભિપ્રાય શ્રદ્ધા સાથે સંબંધ રાખે છે. એટલે કુદેવ, કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર ની શ્રદ્ધા ક્રત કારિત અને અનુમોદના થી થાય તો તેને દર્શન હોવાનો દોષ લાગે. સિદ્ધોત્તે ગ્રહિત મિથ્યાત્મા, કેવો? ગ્રહિત મિથ્યાત્મા લાગે. હા,
છોકરા સાથે
આપણે બરાબર તમે કરો છો એવો અભિપ્રાય નથી, એટલે એ કઈ સવાલ નથી રહેતો.
શરૂઆતમાં
ટાળવાની કોશિશ કરવી જોઈએ. મારે એકવાર એવું થયેલું, વેપારીઓ મોટો માથો હોય એ ફંડ કરવા આવે, અમુક કોઈ એક જગ્યાએ મહાદેવ નું મંદિર કરવું તો શંકર નું, એના માટે લોકોને ફંડ જોઈતું હતું. અમારે ઓફિસ આવ્યા, ભાઈ અમારે તો શ્રદ્ધા નથી, જે શ્રદ્ધાવાન હોય એની પાસેથી તમે જો એનું સમર્પણ કરે. અમારે શ્રદ્ધા નથી એટલે સમર્પણ કરવાનો વિચાર નથી. તો કે એમાં શું થઈ ગયું? હવે બધા ભગવાન એક જ છે ને, ફલાણું છે ને, ઢીંગણું છે ને, આપણને શું વાંધો નહીં એટલા પૈસામાં? શું પૈસાનો સવાલ નથી, આમાં શ્રદ્ધાનો સવાલ છે. શ્રદ્ધાની વાતમાં તમે કઈ સમજો નહીં, એટલે પછી કઈ મારે ચર્ચા કરવાની હોય. બીજું કે મને જ્યાં શ્રદ્ધા છે ત્યાં મારું સમર્પણ હું કરું છું. જો મને પૈસાનો જ વાંધો હોય તો હું ત્યાંય સમર્પણ ન કરું, એવું તો કઈ છે નહીં. એટલે પૈસામાં તો તમે નથી કહેતો કે મારે પૈસા નથી દેવા માટે પણ નથી લખાવ, પણ મારી જ્યાં શ્રદ્ધા છે ત્યાં હું સમર્પણ કરું છું. તો ભલે ત્યાંય કરો ના એ કરો, એમ નહીં. મારી જ્યાં શ્રદ્ધા છે, જે ધર્મમાં શ્રદ્ધા છે, એના કાર્યો માટે હું કોઈ વખત તમારી પાસે ફંડ લેવા નહીં આવું. અને તમે તમારા જ્યાં શ્રદ્ધા હોય એને ફંડ લેવા મારી પાસે તમે નહીં આવો. આ સમજણનો વિષય છે એકબીજાને. મને મારી સમજણ પ્રમાણે ચાલવા દો, તમે તમારી સમજણ પ્રમાણે ચાલો. તમને પૈસા નથી આપતો એમ, પણ હું તમારી પાસે પૈસા લઈશ પણ નહીં. મારે કોઈ એવું કાર્ય કરવું હશે ધાર્મિક, એમાં પૈસાની જરૂર ઊભી હશે ને ફંડ ફાળો થશે તો હું તમારી પાસે, તો જેને શ્રદ્ધા હોય એની પાસેથી જ અમે એનું સમર્પણ સ્વીકારીએ છીએ. બધા સમાજમાં ક્યાં અમે નથી જતા કે ભાઈ તમે પણ આપો ને તમે પણ આપો, એ પદ્ધતિ મને યોગ્ય નથી લાગતી. આ અન્ડરસ્ટેન્ડિંગનો સવાલ છે. પછી મને સમજી જાય, બુદ્ધિવાળા માણસ હોય સમજી જાય કે ચાલો બહુ સારું. હવે જે ગુંડા હોય મારામારી કરતા હોય, પણ એને બીજો કોઈ ઉપાય નહીં. એને એ તોફાન કોણ એ કરવા, પૈસા હાટું કોણ તોફાન કરે? એ શ્રદ્ધા હાટું પૈસા નથી દેતા આપણે. એવોઈડ તોફાનને એવોઈડ કરવા માટે આપણે પૈસા દઈએ, તો જુદા આપણે, એમાં કઈ સવાલ નથી. એમાં શ્રદ્ધાનો સવાલ નથી ઉભો થતો. વિતરાગી દેવાદી નો નિષેધ કૃતકારિતાનો બોધ નથી. વિતરાગ દેવ, વિતરાગ ગુરુ અને વિતરાગી શાસ્ત્ર, એનો નિષેધ ન કરવો કોઈ પણ માને. કેમ કે સૂર્યકીર્તિ ભગવાન નું થયું તો આપણા સારા સારા સમજદાર વિદ્વાનો વિરોધમાં આવી ગયા. તો વિતરાગ દેવ ની સ્થાપના નો વિરોધ થયો તો દેવ દેવ દેવશાસ્ત્ર ગુરુની ભૂલમાં દેવ દેવતત્વની ભૂલ થઈ ગઈ ત્યાં ગ્રહિત મિથ્યાત્મા આવે સીધા. કુદેવાદીની શ્રદ્ધામાં કુદેવાદીની સ્થાપના છે, ઇનડાયરેક્ટલી એમાં વિતરાગ દેવાદીની ઉથાપના છે, ઇનડાયરેક્ટલી. અને આમાં ડાયરેક્ટલી ઉથાપના છે, વધારે ખરાબ થોડા કરતા, એટલે અન્ય મતિ કરતા ખરાબ. રીત મિથ્યાત્મા અન્ય મતિ હોય પણ એના કરતા થોડું ખરાબ થાય છે. આ જૈનમાં જૈનમાં પછી આવું ભૂલ થાય. બહુ તીવ્ર થાય, બહુ તીવ્ર હોય તો જ આમ થાય. એટલે અમારે જે કોઈ નજીકમાં પરિચયમાં હોય એની જે બાજુ ગયા હોય ને, તો આ વખતે એટલા ઠપકાર્યા હોય, શું વાત તમે કરો છો, ના નાખ કરીને આવી ભૂલ કરો તમે, ના તો અન્ય મત કરતા ખરાબ છે, પરિસ્થિતિ ઊભી થશે. શું કેવું લાકડું ક્યારે ઘુસી જશે ખબર નહી પડે, સંગ કરાય જ નહી. આપણે એના સંગ ની રૂચિ કરીએ તો એના સર્કલ માં આપણને સાંભળવા બોલાવે તો આપણને કઈ વાંધો નહીં.
એને લીધે
આપણે એનો સાંભળવા બેવું પડે. હા, એ તો એક આપણે તો એમાં તુલના કરીએ, એમાં આપણે એને અનુમોદીએ નહીં. કે તુલના કરી કે ક્યાં ઊભા છે, એની પહોંચ કેટલામાં છે. અમે લોકો બેઠા હોય તો એ જોતા હોઈએ કે ક્યાં સુધી પહોંચે છે પારમાસિક વિષયમાં. શું અનુમોદ્યો હતો તમે? એને અનુમોદ્યો હતો. હા, તમે એકચ્યુઅલ જો તમે એમને માનતા હોય તો તમે અવારનવાર જતા જ હોય. તમે તો બીજા કારણે આવ્યા છો. પછી વાત રહી ડિસિપ્લિન ની ખાલી, એટલે એવું તો ન કરાય કે ભાઈ સજ્જનતા વિરુદ્ધ જવું પડે. પણ એ વખતે આપણા પરિણામો ને આપણે સંભાળવાના. ડિસિપ્લિન ના ખાતર આપણે જો બેસવું પડે તો આપણા પરિણામો આપણે સંભાળવાના. એ તો આપણો એટલો જ હોય એમને સાંભળવાનો, તો દોષ લાગે. આપણો એ તો બીજો હોય છે, આપણને આ લાભ મળે છે, સાથે સાથે આપણે ડિસિપ્લિન અહીંયા સાંભળવું સાચવવું પડે છે તો જ લાભ મળે છે. કન્ડિશનલ જ મળે છે ને. તો તમે એ વખતે તમારું ગ્રુપ ઊભું થઈને ગયું જાય તો એ વસ્તુ ત્યાં ચાલવાની નથી, બંધ થઈ જશે. એટલે એ તો એ કે ગમે એ વખતા હોય તો બેસી જ રહેવું પડે. ઓલા ચિનુભાઈ હતા, એમાં શું હતું, બધી લૌકિક વાતો કરતા હતા અને પોતાની પ્રશંસા કરતા હતા. તો બેસી જ રહેવું પડે, ભલે આપણને કંટાળો આવતો હોય તો બેસી રહેવું પડે.
તફાવત
તારવવો પડે. હા, એટલે એ પોતે નફાનો વેપાર કરી શકે છે ટૂંકામાં. એને સાંભળતા સાંભળતા નફાનો વેપાર પોતે કરી શકે છે. પછી લોક સંઘના એ પણ દર્શન મોના પરિણામ ને સૂચિત કરે છે. થઈ જાય, જાણે અજાણે એવું થઈ જાય.
અત્યારે ખ્યાલ આવે છે ભાઈ કે આવી એવી વસ્તુ
થઈ જાય, જાણે અજાણે થઈ જાય. એટલે તો એવું છે કે કેમ કે કોઈને સ્વીકારે નહી ને, એટલે પછી બધા પેટમાં તો બળતું જ હોય. એટલે વિરુદ્ધ પ્રચાર ખૂબ કરે ખૂબ કરે, થવાનું એવું થાય. અમે અન્ય મત માં હતા તો રાગી દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા હતી જ ને. સીધી વાત છે, ભૂલથી તો અનંતકાળથી જીવ ભૂલ તો કરતો જાય. હવે હું તો સમજો ત્યાંથી સવાલ. સીધી વાત એ છે,
પ્રકાશ
પણ દર્શન મોને વધારે છે. આગ્રામાં ઓગ સંઘ ના ઉપર ખૂબ ચાલ્યું. આપણા પદમચંદી છે, જોરદાર ઓકસંગનામાં આવી ગયા છે. આમ તો બધા આપણે ત્યાં ઓકસંગનામાં છે, પણ શું છે કે ત્યાં આપણા નિત્યની લોકો જાય એટલે આપણી પદ્ધતિનો નિષેધ કરતા હતા ઓકસંગનાને લઈને, અને જે ઓકસંગનાની પદ્ધતિ હતી તેના ઉપર વજન દેતા હતા. એટલે લોકોને ખૂબ ચર્ચા ચાલી એ વાતમાં, એકબીજાનો પરિચય કરવો છોડી દીધો. આ લોકો પછી એના સત્સંગમાં બેસે જ નહીં, નીતિન એનું ફેમિલી. એટલે પછી બધું ચંજીને તો પારાવી ગયા. થોડા સિનેમા તળા પડે છે, આ તો બધું આમ થાય છે. થોડાક પ્રશ્નો પણ એમને મૂકેલા, થોડો પત્ર વ્યવહાર ચાલેલો, કુદરતી જવાનું થયું. એટલે પછી ખૂબ જરા જોરથી કહેવું પડ્યું કે અમુક સંજ્ઞામાં બહુ છો, તમે પદ્ધતિ છોડી દો નહીં તો બીજે રસ્તે ચડી જશો. દર્શન મોહને લઈને ઘણું બળ હોય છે ઓગ સંજ્ઞામાં, એ પ્રત્યક્ષ જોયું કે ઓગ સંજ્ઞા પણ કેટલી બળવાન થઈ જાય છે. બહુ ઓગ સંજ્ઞામાં છે. હા, હવે એમ કહેતા હતા છેલ્લે છે ભાષણ કર્યું તો કે ભાઈ શ્રી મારી ભૂલ બતાવી છે અને હું ટાળવાનો પ્રયત્ન કરીશ. પ્રયત્ન એ વગર સત્સંગ કેવી રીતે કરશે એ સવાલ છે. એને શું બેસી ગયું છે, ગુરુદેવે કીધું છે કે તું પરમાત્મા છો, પેલા નિર્ણય કર કે તું પરમાત્મા છો. મેં નિર્ણય કરી લીધો હું પરમાત્મા છો, તું ભગવાન છો. હા, સુકાનીજી કીધું તું ભગવાન છો એટલે તારે ભગવાન બનવાનું નથી, તું તો ભગવાન જ છું, ભગવાન બંને કભી નહીં હે. હા, ભગવાન હું ભગવાન બંને કા નહીં હે, ભગવાન હી હું ભગવાન બંને કા નહીં, ઈ જ લખાયું છે આખા દિવાલમાં. લાઈનો મરાવી છે, નવો માણસ આવે એને એમ થાય કે આ હું આને લખ્યું છે, ભગવાન છું ભગવાન બનવાનો નથી, તો હું આ લખો કઈ ઠેકાણે હશે કે નહીં. તો પછી સ્વાધ્યાય શું કરવા કરે છે સ્વાધ્યાય હોલમાં, ભગવાન છું ને ભગવાન બનવાનું નથી, મારે તો ભગવાન જ બનેલો છું હું તો. તો પછી આ રોજ ઉઠીને સ્વાધ્યાય શું કરવા કરે છે એમ જ કહે ને. હા, એની ચર્ચાઓ ચાલી, ઘણા ખુલાસાઓ કર્યા, ઓગ સંજ્ઞાના વિષયમાં ઘણી વાતો કરી. ધ્યાન તો ખેંચાણો છે, પણ કેટલું કામ કરે એ બીજી વાત છે. આ તો મતલબ એમ છે કે ઓગ સંજ્ઞા પણ કેટલી બળવાન છે કે એને એ વાત છોડવી ગમતી નહોતી. પોતાનો અભિપ્રાય પુષ્ટ કરવા રોજ નવા નવા કથનો મારી સામે મૂકતા હતા અને બધાને હું ખુલાસા કરતો હતો, ભાઈ આ આમ વાત છે, તમે માનો છો એમ નથી, આ આમ વાત છે, તમે સમજો છો એમ નથી. તમે તમારા અભિપ્રાયને પુષ્ટ કરવા આ બધા કથનોને પકડી લીધા છે. વાત બીજી રીતે છે આખી. એ ઓગ સંજ્ઞા ટૂંકામાં આપણે તો આ શૈલીઓ છે, ઓગ સંજ્ઞા પણ દર્શનનું બળવાનપણું ઘણું કરે છે. હા, તું છે પ્રયોગ પદ્ધતિથી જ ઓગ સંજ્ઞા માટે અને એ રટણ કરતા હતા, રટણ કરતા કરતા થઈ જશે ન થાય. અને કેટલા વર્ષ થયા, હવે તો વૃદ્ધાવસ્થા વિધવા આવવા માંડ્યા, હા ક્યાં સુધી તમે રટશો? તો કીધો ને સ્વકાળમાં આવ્યો ત્યાં સુધી ન થાય ને. હું તો અવલંબન લઈ લીધું સ્વકાળનું ક્રમબદ્ધનું, એ જ થાય પછી ઓગ સંજ્ઞામાં તો એવું જ થાય પછી. કુસંગની રુચિ દર્શન મોહને વધારે છે. વિદ્યમાન સત્પુરુષની વિમુખતા થવી, ઊંધા ચાલવું અથવા એની ઉપેક્ષા કરવી, હોય તો પણ ગૌણ કરી નાખવા, એને મુખ્યતા ન આપવી. અવર્ણવાદ કરવો એટલે એની નિંદા કરવી, એ દર્શન મને વધારનાર છે. પછી અપસિદ્ધાંત નિરૂપણ, વિરુદ્ધ સિદ્ધાંત વિરુદ્ધ પ્રતિપાદન કરવું, એ પણ દર્શન મને વધારનાર છે. જ્ઞાનના ઉઘાડની રુચિ, બાહ્ય જ્ઞાનના ઉઘાડની, પરલક્ષી જ્ઞાનની રુચિ, એ પણ દર્શન મને વધારે છે. મિથ્યા આગ્રહ, મિસકોન્સેપ્ટ બધા, એની પકડ, એ પણ દર્શન મને વધારે છે. અહિતમાં હિત બુદ્ધિ, જેમ કે માણસ વ્યવસાય કરે, વ્યવસાયના પરિણામ કરતા કરતા નફો થાય અને લાભ થયો, રાજી થાય. નોકરી કરતો એને પગાર વધે ને રાજી થાય. એ વખતે શું થાય છે, રાજી થાય તો અહિત થયો આત્માનું, એને નહીં માને છે મને લાભ થયો. અહિતમાં હિત બુદ્ધિ, દર્શન મોહ ને વધારે છે.
દર્શન મોહ ની આપની વાત ચાલે છે, જુદા જુદા હોય. એક દર્શન મોહ ખાલી એક શબ્દ જ છે, બાકી જે માર્ગમાં નથી એનો દર્શન મોહ, માર્ગમાં પ્રવેશ કર્યો હોય ત્યારે દર્શન મોહ, અને અવલોકન માં આવ્યો હોય ત્યારે પણ દર્શન મોહ. દર્શન મોહ ના
એટલે પાતળો પાતળો પડતો જાય
કેવાય દર્શન મોહ.
એટલે આટલા આટલા પરિણામો થી ચેતવું,
બરાબર
આવા આવા પ્રકારના પરિણામો દર્શનો ને સૂચિત કરતા હોવાથી ચીતી જાવ.
અહીંયા
એટલો આશય છે. એટલે એક જ વાત છે, વાત એક જ છે. પ્રયોજન પ્રત્યે દુર્લક્ષ, એટલે પ્રયોજનની દ્રષ્ટિ ન રહેવી, એ દર્શન મને વધારે છે. અસરળતા, વક્રતા, હઠ, જીદ, શું એ બધા દર્શન મને વધારે છે. દોષનો પક્ષપાત, એ દર્શન મને વધારે છે. દોષ બુદ્ધિ થઈ ગયા ને. ગુણવાન પ્રત્યે માત્સર્ય, બીજા આગળ વધેલા હોય એના એની ઈર્ષા થવી, એ પણ દર્શન મને વધારે છે. પર્યાયમાં એકત્વ અથવા પર્યાય બુદ્ધિ, એ પણ દર્શન મને સૂચવે છે. પર્યાય જેવડો જેટલો જ હું. પર્યાય બુદ્ધિ ને લીધે જ્ઞાન અથવા ચારિત્ર અથવા વિર્યાદી ને અક્ષોપમ ની પર્યાય ઉપર વજન જવું, એને અધિકાય થવી, એની મુખ્યતા રહેવી, શું એ બધું પર્યાય બુદ્ધિ માં જાય છે. શું સોક્ષમ જ્ઞાન ઉપર વજન જાય, કે કષાયની મમતા ઉપર વજન જાય, કે વિજયના ક્ષોપસમ ઉપર, એટલે એમ કે મારું પરિણામમાં મક્કમતાનું બળ ઘણું છે, એ બધી વજન થવું, મુખ્યતા થવી, અધિકાય થવું, એ બધું પર્યાય બુદ્ધિમાં જાય છે. ઉદયમાં ચીકણા પરિણામ, રસવાળા, એ પણ દર્શન મને વધારે છે. પછી ભેદ પ્રધાનતા અને ભેદની રુચિ, ઘણું ભેદો જાણવાનું મન થાય ત્યાં કરે, એની રુચિ રહીએ તો દર્શન બહુ વધે. અધ્યાત્મનો વ્યામો, એટલે શુષ્ક અધ્યાત્મ, અધ્યાત્મના વ્યામોમાં શું થાય છે, શુષ્ક અધ્યાત્મ હોય છે, એ પણ દર્શન મને વધારે છે. ગિરીનો ક્ષોભ શું હોય ને, હું તો 10 ઉપવાસ કરી નાખું, મને કાંઈ ન વાંધો આવે, એક ઉપવાસ તો મને કાંઈ હિસાબમાં નહીં, એટલે ગિરીનો ક્ષોભ શું હોય છે. પરિણામની અંદર બળ હોય, મનોબળ જેને કહીએ, અને એમાં પણ સંતુષ્ટ પણ એના ઉપર વજન જેવું, એની મુખ્યતા થવી, એની અધિકાર થવી. બારમાં કોઈ બી પર્યાયમાં આપણે જોરથી કામ કરવા વાળા કર્યા વગર આપણે મૂકીએ જ નહીં. હા, એ જે વિરીનો ક્ષોપણ હોય છે, ઉત્સાહ, ઉમંગ, એ બધું દર્શન મને વધારે છે. બરાબર છે, પણ આપણી બારમાં ખોટો જ વપરાશ છે ને, ઉલટો વપરાશ છે, એના ઉપર વજન જાય, એની મુખ્યતા થાય, એટલે દર્શન નો દોષ લાગે. મતાગ્રહ, પોતાના મત નો આગ્રહ, અભિપ્રાય નો આગ્રહ, ખોટા વિપરીત અભિનિવેશ પૂર્વક તત્વ નો સ્વીકાર. એટલે અભિપ્રાય, ખોટો અભિપ્રાય નું પોષણ કરવા માટે તત્વ નો સ્વીકાર કરે તો તાત્વિક વાત ને સ્વીકારે, પણ ખોટા અભિપ્રાય ને પોષવા માટે. અભિનિવેશ એટલે અભિપ્રાય. કલ્પિત અધિષ્ઠાન અથવા કલ્પિત ધ્યેય એની અંદર હોય છે. અધિષ્ઠાન એટલે આધાર ખોટો લે છે. આધાર જેમ કે ક્રમબદ્ધ નો આધાર લીધો છે તો તત્વ નો સ્વીકાર છે, પણ પર્યાય તો બધી ક્રમબદ્ધ જ છે. મને મારું કેમ કલ્યાણ થતું નથી, એ ક્રમબદ્ધમાં નહીં હોય, આધાર ખોટો લીધો ને એમ, એટલે એ કલ્પિત અધિષ્ઠાન થયું એનો. એને હા, કલ્પિત, હા, ખોટી રીતે આધાર લીધો એટલે કલ્પિતપણે આધાર લીધો, એટલે કલ્પિત અધિષ્ઠાન થયું. કલ્પિત ધ્યેય ની કલ્પના ખોટી કરી હોય એટલે એને પોતાને ધ્યેય ચોખ્ખું ન હોય, કલ્પના કરી નાખે એમ. એવી રીતે કઈ ને કઈ કલ્પનામાં ધ્યેય બીજી રીતે, કોઈ આદર્શ, કોઈ એવી રીતે, કોઈ ફલાણો રાગ, કોઈ એવી રીતે, હા, અનેક પ્રકાર હોય છે એની અંદર. પછી સ્વચ્છંદ, સ્વચ્છંદ છે એ પણ દર્શન મને વધારનાર છે. વ્યવહારનો પક્ષ એ પણ દર્શન મને વધારનાર છે. કલ્પિત સાધનનો સ્વીકાર, સાચું સાધન નહીં, એ સાધન ખરેખર નથી એને સાધન માનવું. સદ્ધર્મ અથવા સ્વભાવની અરુચિ અને કુતૂહલ વૃત્તિ વગેરે વગેરે, એ બધા દર્શન મને વધારે છે. કેટલા લીધા છે પોતાને જે ખાસ લાગવું પડતા હોય એના ઉપર વધારે મંથન ચાલવું જોઈએ. હા, એટલે એમાં જે પોતાને લાગવું પડતું હોય ને એના ઉપર જરા વધારે આપણે ધ્યાન દેવાનું, એમ કહેવાનો મતલબ.
સુસંતચરી દિન રાત્ર રહે તદધ્યાનમહી પર શાંતિ અનંદ સુધામય જે પ્રણમ ભજતે ભરતે જયતે જયતે પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય, ધીમાની માતાનો જય, સનાતન દિગંબર જય, ધર્મનો જય.